તારીખ 13/1/1990 શ્રીમદરાજ ચંદ્રપત્રાંક 403-407 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131
શ્રીમદરાજ પત્ર 403 પાનું 351 હિન્દી માં હમણાં પદ્મચંદજી ને આવી ગયા ને કેસેટ મંગાવે છે ત્યાંથી. હા, ફેર પડે છે, થોડો પ્રેક્ટિસ નથી ને એટલી હિન્દી ની પ્રેક્ટિસ નથી. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે. ધર્મ એ કોઈ સંપ્રદાયની ચીજ નથી, કોઈ વાડાની ચીજ નથી, કોઈ અમુક સમૂહની ચીજ નથી કે મનુષ્યનો અમુક સમૂહ, અમુક જાતિનો, અમુક કુળધર્મનો, એવું કોઈ આમાં નથી. કોઈ પણ આત્મા જે પ્રકારે આત્મભાવ પામે પ્રકારે એના સર્વકાળે એક જ છે. કોઈ ભિન્ન ભિન્ન પ્રકારો નથી આત્મભાવ પામવાના. આત્મભાવ પામે એટલે આત્મામાં આત્મભાવ કરે, આત્મા સિવાય અનાત્મદ્રવ્ય ભાવમાં આત્મભાવ ન કરે તે આત્મભાવ છે. એનું નામ ધર્મ. આ ધર્મની પરિભાષા કરી. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે પોતે પોતામાં તે તે પ્રકાર ધર્મનો છે. તે જ પ્રકાર એક ધર્મનો છે. આ સિવાય બીજો કોઈ પ્રકાર ભલે ધર્મ નામ ગમે તેને દેવાય એ બધું આરોપિત કથન છે. મૂળમાં આત્મા પોતાના સ્વધર્મને અંગીકાર કરે એટલો જ ધર્મનું સ્વરૂપ છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, જો અન્ય ભાવ કયો, રાગ છે તે અન્ય ભાવ છે, સ્વભાવ ભાવ સિવાયના બધા વિભાવ ભાવ તે અન્ય ભાવ છે. બહુ જ ઘરગથ્થુ શૈલી છે શ્રીમદજીની અહીંયા કે એક આત્મભાવ છે અને એક અન્ય ભાવ છે. ભાવની બે જાતિ છે, એક આત્મભાવ છે, એક અન્ય ભાવ છે. આ જ્ઞાન અજ્ઞાનની જાતિ લીધી ને, શું તો મિથ્યા દ્રષ્ટિને પણ એમ કહે છે કે તારામાં જાતિ છે, તારામાં જ્ઞાનની જાતિ છે. સમ્ય જ્ઞાન થાય એ જુદી વાત છે, પણ અહીંયા તો કહે છે કે તને પણ જ્ઞાનની જાતિ તારામાં છે. તારામાં બે જાતના પરિણામ છે, એક અન્ય ભાવરૂપ છે અને એક આત્મભાવરૂપ છે. જ્ઞાન છે તે આત્મભાવરૂપ છે, તને ખબર નથી એટલે તું બંનેને એક દ્રષ્ટિએ અનુભવ કરસ, એક જ પ્રકારે અનુભવ કરસ. આ ભૂલ છે. જ્ઞાન અજ્ઞાન ગતિ ભૂલ. હા, જ્ઞાન છે એ અન્ય ભાવે નથી લેતા અહીંયા. રાગાદી વિભાવ છે તે અન્ય ભાવ છે. ભેદ જ્ઞાનનો વિષય આટલો છે. સાદી ભાષામાં લઈએ તો આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, આટલું જુદું પાડવું જોઈએ. જ્ઞાનથી આ આત્મભાવ છે, જ્ઞાન સિવાયનું બાકી બધું અન્ય ભાવ છે. પરલક્ષી જ્ઞાનની પણ જ્ઞાન સામે જોઈને નક્કી કરવું છે. જ્ઞાનને શું પરલક્ષી જ્ઞાનમાં એમ નથી કરવું. જ્ઞાન જ્ઞાનમાં નક્કી કરે છે કે આ આત્મભાવ છે, જ્ઞાન પોતે એમ નક્કી કરે છે કે હું આત્મભાવે છું, બાકી મારા સિવાય બીજા ભાવ છે, બધા પરભાવ છે, એમ કેવું છે. એ શૈલીથી આવશે કેટલાક પત્રો. અહીંથી જે વાત શરૂ કરી છે પ્રકારથી, એ પ્રકારથી વાત પછી આગળ પણ આવશે. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. ધર્મરૂપ નથી એમ કહો કે અધર્મરૂપ છે એમ કહો. આત્મભાવ અને અન્ય ભાવ જુદા પાડતો. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયજોગ છે. પત્ર કોને લખ્યો છે એ નથી આની અંદર દર્શાવ્યું, પણ કોઈ વચન શ્રવણ કર્યા પછી વિશ્વાસ નિષ્ઠા આવી છે તો કહે છે કે તમારા કલ્યાણનું શ્રેયનું કારણ છે, શ્રેયને યોગ્ય છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. આમ મુમુક્ષુતામાંથી જ્ઞાન દશા પ્રગટે છે, અથવા મુમુક્ષુતામાંથી મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય છે, એ આ પ્રકારે થાય છે. કે દ્રઢ મુમુક્ષુને, પછી સામાન્ય મુમુક્ષુ ન લીધા, દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ, પછી એના આનુષંગિક પરિણામો છે આદિમાં, અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થાય છે, તે જ ભાવ એને વધે છે અને આત્મામાં સ્વરૂપમાં સ્થિતિ થાય છે, આત્મસ્થિતિ થાય છે. એટલે સ્વરૂપ સ્થિતિ રૂપ સ્વરૂપની સ્થિરતા એમાંથી ઉત્પન્ન થાય છે. જાણવું અને નિષ્ઠાપૂર્વક જાણવું બે જુદી જુદી વાત છે, બે એક વાત નથી. નિષ્ઠાપૂર્વક નથી જાણતો એના જાણવામાંથી કોઈ સાર નથી નીકળતો, એનું જાણવું નહીં જાણવા બરાબર થઈ જાય છે. હા, વિશ્વાસપૂર્વક. નિષ્ઠા એટલે વિશ્વાસ, નિષ્ઠા એટલે આસ્થા. આસ્થા ને હા, જે કહે છે એમાં એને વિશ્વાસ આવે છે. વિશ્વાસ, આત્મા એનો વિશ્વાસ કરે છે, કૃત્રિમ નહીં પણ એનો આત્મા ખરેખર વિશ્વાસ કરે છે. એને વિશ્વાસ આવે છે, આત્મામાંથી વિશ્વાસ આવે છે તો એ વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ એ પરિણામો વૃદ્ધિગત થઈ અને જીવ આત્મસ્થિતિ સ્વરૂપ સ્થિરતાને પ્રાપ્ત કરે છે. હા, સત્પુરુષમાં નિષ્ઠા, એના વચનમાં નિષ્ઠા, એનો અર્થ કે એનામાં પણ નિષ્ઠા. એ કહે ભાવમાં નિષ્ઠા, જે વિષય કહે છે એમાં નિષ્ઠા છે. હા, દ્રઢ મુમુક્ષુની વાત છે. જેને દ્રઢ મોક્ષેચ્છા છે તે દ્રઢ મુમુક્ષુ છે. જેને મોક્ષની ઈચ્છા, પૂર્ણ શુદ્ધિની ઈચ્છા દ્રઢ છે તે દ્રઢ મુમુક્ષુ છે. ઉપર ઉપરથી વિકલ્પ કર્યો છે કે મારો મોક્ષ થાય તો સારું, મને સમ્યક દર્શન થાય તો સારું, એવી વાત નથી, પોલી પોલી વાત નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. ધર્મ ક્યાંથી મેળવવો એમ કહે છે. ગમે ત્યાં સાંભળવા બેસી જવું એવી રીતે ધર્મની પ્રાપ્તિ નહીં થાય એમ કહે છે. ધર્મની કોઈ પણ વાત કરનારા આવે અથવા ધર્મશાસ્ત્ર લઈને વાંચવા બેસે માટે સાંભળવું કે એની પાસેથી ધર્મ પ્રાપ્તિની ઈચ્છા રાખવી એ કાંઈ કરવા જોગ નથી. પોતાની કલ્પના વડે ધર્મનું સ્વરૂપ પણ વિચારવા જેવું નથી, કલ્પિતપણે. તેમજ જે એ વિષયમાં કલ્પના એ ચડ્યા છે અનેક પ્રકારની એની પાસે પણ ધર્મ શ્રવણ કરવા જોગ નથી, મનન કરવા જોગ નથી, આરાધન કરવા જોગ નથી. બહુ સારું માર્ગદર્શન છે આ વિષયમાં. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. એટલે સત્પુરુષ જેની આત્મસ્થિતિ છે, એવા જે સત્પુરુષ છે તેની પાસેથી જ ધર્મ શ્રવણ કરવો, તેના આશ્રયે જ ધર્મનું આરાધન કરવું, એ સિવાય બીજા પોતાની કલ્પનાએ ન કરવું, બીજા કોઈ કલ્પનાએ ચીડ્યા હોય એના આશ્રયે પણ ન કરવું. આ સિદ્ધિ ચોખ્ખી ચોખ્ખી માર્ગદર્શનની પરિસ્થિતિ લીધી છે. નહીતર પોતાને વિપર્યાસ થયા વિના રહેશે નહીં, કાંઈ ને કાંઈ વિપર્યાસ ઘૂસી જશે, એ નવો વિપર્યાસ ગ્રહણ થશે, ગ્રહિત મિથ્યાત્વમાં આવી જશે. એ બહુ મહત્વનો વિષય ત્રણ લીટીની અંદર મુમુક્ષુને માટે ઘણો મહત્વનો. આવી મહત્વની વાત કોને લખી છે એ પત્રનું નામ નથી લખ્યું. ઘણા મહત્વના પત્રોમાં નામ નથી આવતું કે જેની અંદર કંઈ વિશેષ તત્વ રહ્યું છે, એના નામ જ નથી મળ્યા ગમે તે કારણસર. પણ ઘણા ઘણા ઘણી જગ્યા ખાલી પૂરી છે. કેટલી જગ્યાએ એમ થાય છે કે આ પત્ર તો બહુ સરસ છે, આવી વાત કોને કરી હશે, એવું અનેક જગ્યાએ મળે છે. એટલે જ મેં થોડી તપાસ કરી હતી. તો એવા પત્રો ફોટોસ્ટેટ નકલ નથી, જે ફોટોસ્ટેટ નકલોનો સંગ્રહ છે એ નથી. મહેનત કરી હતી, આઠ દસ દિવસ રહેવાનું થયું ત્યારે સમય હતો એ જાતનો. આઠ અઠવાડિયું રહીએ એટલે તો એમ થાય ને કે જોઈએ, નથી મળતા. જે પત્રોના નામ નથી એ જ પત્રો નથી મળતા. ના, ફોટોસ્ટેટમાં ક્રમથી જે પત્રો છે એમાં એક તો મુસીબત એ છે કે ક્રમ, આની અંદર જે ક્રમ છે એ ક્રમ ત્યાં મળતા નથી. એ જુદા જ ક્રમ છે, આ જુદા ક્રમ છે. પછી તારીખ ઉપરથી વર્ષ ઉપરથી મેળવવા જઈએ છીએ ત્યારે આગળ પાછળના પત્રો મળે છે ને આ જ પત્રો મળતા નથી. જેના ઉપર નામ નથી એવા પત્રો મળતા નથી, એટલે કે મહત્વના પત્રો મળતા નથી. અને એવું નથી એ લોકોને ખબર નથી. ધ્યાન ખેંચ્યું ત્યારે ખબર પડી કે જો આ પત્ર આવડો છે, આગળનો છે, પાછળનો છે, આ વચ્ચેનો નથી, અને આની અંદર એનું નામ નથી. સંશોધન કરવાનું કારણ એ છે કે આવો મહત્વનો પત્ર કોને લખ્યો છે, કોણ એવા પાત્ર છે, કોણ એવા ભાગ્યશાળી છે કે જેને આ વાત લખી છે, એટલું જોવાની ઈચ્છાથી આપણે તપાસ કરીએ તો ત્યાં પત્ર મળતો નથી. આપણે તો અગાસમાં તપાસ કરી હતી અને વવાણિયામાં જે પત્રો છે એની જ ફોટોસ્ટેટ અગાસમાં છે, તો અગાસમાં તપાસ કરી હતી. વવાણિયા ફરીને તપાસ કરવા જેવી ખરી. મૂળ પત્રો ભલે ન હોય પણ જ્યારે ક્રમથી ફોટોસ્ટેટ કરીને આલ્બમ બનાવ્યા હોય ત્યારે અમુક પત્રોને કંઈ ડ્રોપ કરી દેવાનું કારણ ન હોય. પછી એવો એવો કોઈ પત્રની અંદર એવી કોઈ વાત નથી કે જે ગોપવવી પડે, એવું કોઈ કારણ નથી દેખાતું કે આ કોઈ ગોપવવા માટે પત્ર ગોપવવો પડે, એવી કોઈ બિના એની અંદર નથી. મુમુક્ષુને ઉપકારી થાય એવો તાત્વિક વિષય છે, જે બીજા પત્રોમાં પણ છે, બીજા અનેક પત્રોમાં પણ છે. પછી તો પ્રશ્ન રહેતો નથી. જ્યારે પત્ર પ્રસિદ્ધ છે પુસ્તકની અંદર, પછી એ પત્રને મૂળ પત્રને ગોપવવાનું કારણ રહેતું નથી. પણ એમનું અજાણપણું છે એ જ બતાવે છે કે કોઈ શરત ચૂક છે આની અંદર ગમે તે પ્રકારે. નહીતર તો એમને ખબર હોય ને ભાઈ અમુક પત્રો નહીં હોય, બરાબર છે તમારી વાત, એનું કારણ છે ગમે તે હોય, એ પણ જોવામાં એ લોકોને ખબર નથી. Mm-hmm. તારીખ છે મુંબઈ ભાદરવાસુ દશમ ગુરુવારને 1948, એટલું તો મળે છે જે સામાન્ય રીતે એક જ લાઈનમાં હોય, સામે સામે આ જમણી બાજુ હોય તો આ ડાબી બાજુ હોય, જેને ઉદ્દેશીને લખ્યો હોય એ ડાબી બાજુ મથાળે હોય, આ જમણી બાજુના મથાળે હોય છે. પણ કોઈ એવી વ્યક્તિ છે કે જે સત્પુરુષને ગૌણ કરે છે અને સત્પુરુષને ગૌણ કરીને અસત્પુરુષ એવા કોઈ વ્યક્તિ પાસે ધર્મની અભિલાષાથી સમાગમ કરે છે, એને રીતસરની ટકોર કરી છે. વ્યક્તિ ગમે તે હોય, આ તો દરેક મુમુક્ષુને લાગુ પડે છે, પોતે વિચારવાનું છે. વ્યક્તિનું કોઈ એટલું પ્રયોજન નથી આપણે, પણ સિદ્ધાંતિક રીતે તો પ્રત્યેક મુમુક્ષુને આ વચનો અત્યંત ઉપકારી છે એમ સમજવું જોઈએ. ધર્મ પ્રાપ્તિ અર્થે ન જવાય, સમગુણી હો લાગે, સમગુણી લાગે વિચાર વિમર્શ અને સત્સંગ માટે બેસવું બીજી વાત છે. ધર્મ પ્રાપ્તિ માટે કોઈ એમાં અભિલાષા રાખવી અને એ રીતે અનુસરવું, અનુસરવું એક વાત છે. શું અને મુમુક્ષુ મળે, તત્વના વિચારો, તત્વની ચર્ચા, તત્વ સંબંધી આપલે થાય એ રીતે પૂછા થાય, વાંચના થાય, એ જુદો વસ્તુ છે, એ જુદી વાત થઈ ગઈ. શું પત્ર 404. સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભ સ્થાને સ્થિત શુભ નિવૃત્તિ સંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસ આદિ પ્રતિ. અગાઉ પણ કૃષ્ણદાસ ઉપરના પત્રો આવી ગયા છે. બહુ ધ્યાન નથી ગયું, પણ અગાઉનો પત્ર જોઈએ તો ખ્યાલ આવે છે. આ પહેલાંનો કોઈ પત્ર 404 પહેલાં જે પત્રો આવ્યા છે એ જોઈએ તો ખ્યાલ આવે. હા, એ વખતે તો અંબાલાલભાઈને એ લોકો જે આવ્યા હતા એમાંથી લાગે છે. કૃષ્ણદાસ, કૃષ્ણદાસ છે, આગળ આવી ગયો છે કૃષ્ણદાસ ઉપરનો પત્ર. નામ ઉપરથી એમ લાગે કે અન્ય મતિ હશે. જૈનમાં કૃષ્ણદાસ નામ ભાગ્ય જ મળે છે, ખાસ કરીને જે કૃષ્ણ ભક્તો છે એ એવા નામ પાડે છે, એટલે એ ઉપરથી થોડું એમ લાગે કે કદાચ વેદાંતિ. 343. કિશનદાસ આદિ જિજ્ઞાસ અધ્યાત્મસારનું વાંચન ચાલે છે એમ લખ્યું છે. અધ્યાત્મસાર તો બનતા સુધી યશો વિજયજીનું છે. એ ઉપરથી તો જૈન લાગે છે. સંસાર કાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન વચન કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું. આટલું લંબાવાનો શું અભિપ્રાય છે કે રૂઢિગત રીતે સમજસરી આવે અને મીછામી દુકડમ કરી લઈએ, અંતરથી ન હોય પણ આપણે મીછામી દુકડમ બોલી જઈએ એટલે પછી આપણો એ સંબંધીનો આશરો બંધ થઈ જાય અને આપણે કાંઈ વેર વિરોધ ન રહીએ માટે મીછામી દુકડમ બોલી આવવું જોઈએ. એવી રીતે વાત નથી, હે, રૂઢિગત રીતે અંદરમાં કાંઈ ફેરફાર ન હોય, અંદરમાં એને અભિપ્રાય, એને પરિણામ, એને યોગ્યતા, કાંઈ યોગ્યતામાં ફેર ન હોય એ પ્રકાર નથી લેવો અહીંયા. શું ને હા, એમાં માયાચાર છે. વચનમાં જે મીછામી દુકડમ છે એ અભિપ્રાયમાં નથી, માટે એમાં અવશ્ય માયા થાય છે. ઠીક છે, એટલે એમણે જરાક કાળજીથી લખ્યું છે કે અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામ રૂપ આત્મસ્થિતિએ કરીને, આ મનની સ્થિતિ નહીં, આત્મસ્થિતિએ કરીને કે મારા તમારા પ્રત્યેના કોઈ પણ અપરાધ ભાવ છે એ લય થઈ જાય, નાશ થઈ જાય એવી મારી આત્મસ્થિતિ થાય, એ ભાવનાથી, એ લક્ષ્યથી, એ ભાવે હું તમને ક્ષમાવું છું. સર્વ પ્રકારે કરીને ક્ષમાવું છું, કોઈ વાત બાકી નથી રાખતો, અભિપ્રાયમાં પણ વાત કોઈ બાકી નથી અને તે ક્ષમાવવાને યોગ્ય છું. આટલું લાંબુ લખ્યું એટલે બરાબર ઉપયોગથી વાત છે. એમને મધરથી આ રૂઢિગત મીછામી દુકડમ કરી નાખ્યું એવું નથી, ઉપયોગથી વાત છે. હા, મૂળ કારણ એ પણ છે કે પોતે જ્યારે આવી ક્ષમા આપના મુમુક્ષુની યાચે છે, આટલી વિનમ્રતા મુમુક્ષુ પાસે વિનમ્રતાથી યાચના કરે છે તો મુમુક્ષુને કેવી રીતે પ્રવર્તવા યોગ છે, કેટલી નમ્રતાથી મુમુક્ષુને પ્રવર્તવા યોગ છે. જો જ્ઞાની મુમુક્ષુ પાસે આ રીતે વર્તે છે તો મુમુક્ષુ મુમુક્ષુને કેવી રીતે વર્તવા યોગ છે અને મુમુક્ષુએ જ્ઞાની પ્રત્યે કેવી રીતે વર્તવા યોગ છે, એમાંથી 83 મૂકવા જેવો વિષય છે. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદીનો અનુપયોગ હોય તો પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધી કોઈ પ્રકારે સંપણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્રક્ષણ લઘુત્વપણે વિનંતી છે. સામે પણ એમને એમ કહ્યું પણ તમને તમારે અનુપયોગથી કાંઈ એવું થયું હોય તો તમારે પણ એ જ રીતે કરવા યોગ્ય છે એવી અમારી વિનંતી છે તમને પણ એમ. એ ક્ષમા આપના સંબંધીની થોડી વિશેષ વાત છે એ પત્રમાં. હા હા, તો સ્તંભ તીર્થ લખેલું છે ને. પછી મનસુખભાઈ દેવશીભાઈ એક લીંબડીના મુમુક્ષુ છે એને પત્ર લખ્યો છે, એને પણ ક્ષમા આપનાનો પત્ર લખ્યો છે. અત્રક્ષણ પર્યંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિકાળને વિશે મન વચન કાયાના યોગથી જે જે અપરાધાદિ કાંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું. આત્મભાવ શબ્દ બેમાં વાપરે છે, મનથી કહી દઉં છું, વચનથી બોલી દઉં છું, આત્મભાવે આ વાત કરું છું. આત્મભાવથી વિસ્મરણ કરીને એ અપરાધનું હું ક્ષમા ઈચ્છું છું. હવે પછીના કોઈ પણ કાળને વિશે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું. આત્મભાવથી એમ કે પછી ઘડીક પછી એનો એ છું એમ નથી. અત્યારે ક્ષમાપના કરી તો ફરીને અપરાધ નહીં કરવા માટેની ક્ષમાપના છે, અને એ જ સાચી સમાપના છે. અપરાધ કરે વળી ક્ષમા માગે, વળી અપરાધ કરે વળી ક્ષમા માગે, એ પદ્ધતિ બરાબર નથી. તેમ છતાં પણ કોઈક અનુપયોગ ભાવે દેહ પર્યંત વિશે તે પ્રકાર ક્વચિત થાય, દેહથી હો, મનથી નહીં આત્માથી નહીં, દેહથી તે પ્રકાર ક્વચિત થાય. હા, દેહ પર્યંતને વિશે આયુષ છે ત્યાં સુધી, તે વિશે ત્યાં જ સંયોગ તો એટલો જ છે, દેહ છે ત્યાં સુધી, તે વિશે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું, અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતા વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના વિસ્મરણ કરવાને યોગ્ય છો. તો તે સાથે સાથે થોડી એમને શિખામણ પણ આપે છે કે અમારો આ ભાવ છે અને તમારે પણ એ જ ભાવે પ્રવર્તવા યોગ્ય છે. પહોંચ નથી લખી એટલે પોતે એમને જ લખેલો છે એમ લાગે છે. સરળતા, નમ્રતામાં એવું છે કે માન અપમાનની કલ્પના છૂટી ગઈ છે. જ્ઞાનીને માન અપમાનની કલ્પના જે જગતમાં છે કે મારું માન સચવાય છે કે નહીં, મનથી વચનથી કાયાથી મને માન મળે છે કે નહીં સામા પ્રત્યેથી, એવી કલ્પના છૂટી ગઈ છે. એ તો એક એવી અવસ્તુ લાગે છે. શું? જ્ઞાનીની નજરમાં એ એક અવસ્તુ છે, વસ્તુ જ નથી, તો ચીજ જ નથી કોઈ. શું? દ્રષ્ટિ એવી કેળવાઈ જાય છે. આખો માર્ગ જુદો છે ને, જે સંસારના માર્ગથી આ માર્ગ કોઈ જુદો છે. એટલે સંસારમાં જે અનેક પ્રકારે કલ્પનાઓ થાય છે અને એને લઈને જીવ પોતાની અધોગતિને પ્રાપ્ત કરે છે, એ પ્રકાર મોક્ષ માર્ગમાં તો છે જ નહીં. માન અપમાનનો વિષય ગજબ રીતે ખલાસ થઈ જાય છે. એક વસ્તુ દ્રષ્ટિ જે પ્રગટે છે, વસ્તુને વસ્તુની દૃષ્ટિથી જ્યાં જોવે છે ત્યાં ઓલી કલ્પના હા અવસ્તુ જ લાગે છે. માન છું ને અપમાન છું, ઊંચું છું ને નીચું છું, આવડી કે તું જ ઊભું કર્યું છે જગતના જીવોએ, બીજું કાંઈ નથી, આમાં તો કાંઈ છે જ નહીં, આ તો વસ્તુ જ નથી. શું આવે છે આમાં સુગાનીજીના પત્રમાં? સબ ધૂલ હિ ધૂલ હૈ, કોઈ માન દેવે કોઈ માન નહીં દેવે, સબ ધૂલ હિ ધૂલ હૈ. એટલે એમને નજર જે નજરથી લોકો જોવે છે એ વાત, એ દ્રષ્ટિ છોડી દેવા જેવી છે. એ લૌકિક દ્રષ્ટિ છે. અલૌકિક પુરુષને વિશે, અલૌકિક વિષયને વિશે, અલૌકિક કાર્યક્ષેત્રને વિશે એ દ્રષ્ટિનું સ્થાન નથી ક્યાંય, એ અસ્થાને નજર જાય છે, સ્થાન નથી એનું ક્યાંય. છે વિચારવા જેવો વિષય છે. અને તે વિસ્મરણ તમારે પણ એ વિસ્મરણ કરવા યોગ્ય છે. કાંઈ પણ સત્સંગ વાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે. એ જ વિનંતી સત્સંગમાં રહેવું. 406 પત્ર છે સૌભાગ્યભાઈ ઉપરનો. પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત થયો છે. બંને એટલે ગોસળિયા અને સુભાષભાઈ સાયલામાં પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે, એટલે આપનાથી આ પરમાર્થ માર્ગનો પ્રકાશ થાય એમ કોઈ ભજનથી વાત લખી છે, આગ્રહ કર્યો છે. કેમ કે જોવે છે કે આવા પુરુષ ભાગ્યે જ હોય છે તો માર્ગ પ્રકાશ કરી શકે એવું એમનું સામર્થ્ય છે, અને જો માર્ગ પ્રકાશ કરે તો અનેક જીવોનો હિત થવાની સંભાવના છે, એટલે જરા આગ્રહથી લખે. લાગતું નથી આ લેખો છે ને જે 402માં, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એ સ્વભાગભાઈના પત્રમાં છે. પણ સિદ્ધાંત મૂકી દીધો છે, ક્ષમાપનાનો સિદ્ધાંત ત્યાં 402માં મૂક્યો છે. ક્ષમાપનાનો ભાવ ક્યાંથી ઉગે છે, કયા સિદ્ધાંતથી ઉગે છે, ખરેખર એ જીનાજ્ઞા છે. જો કે જીન એ સ્વરૂપે થઈ ગયા છે. તમે જીનેન્દ્રને જુઓ તો એ કોઈ પણ કાળે કોઈ પણ ક્ષેત્રને વિશે કોઈ પણ જીવને વિશે અપરાધ કરે છે કે નથી કરતા, એ જીન સ્વરૂપ છે ખરેખર તો, એવી વાત છે. તેમજ વ્યવહાર ચિંતા વિશે લખ્યું અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું, તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. એમ નથી કે તમારી અને અમારી વચ્ચે ઘણો સ્નેહ, ઘણી લાગણી, ઘણો પ્રેમ છે, માટે તમારી બધી વાતને અમે ટેકો આપી દઈએ, એમ નથી. જોયું, કેમ કે માર્ગ સન્માર્ગે જવું છે, સન્માર્ગે નથી જવું. અને ખરો પ્રેમ એ છે કે સન્માર્ગથી બહાર જાય ત્યારે સંમત ન થાય, સન્માર્ગથી બહાર જાય ત્યારે એ વાતમાં સાથે ન ચાલે, એનું નામ ખરો પ્રેમ છે. બોલો તો જૂઠો પ્રેમ છે કે ખોટું હોય તો, તમારું ખોટું હોય તો અમને માન્ય છે, તમે તો આપણા છો ને, અમારા વાળા છો ને, એ ખરો પ્રેમ નથી. આવી વાત છે. બે વચ્ચે એટલો બધો પ્રેમ છે કે ભાગ્ય જેવો પ્રેમ જોવા મળે, કૃષ્ણ સુદામા જેવી વાત છે. શું પણ એ જ્યાં પોતાની સ્થિતિની વાત, વ્યવહાર ચિંતાની વાત કરે છે, ભૂલી જાઓ, ભૂલી જાઓ, એ વાત જ ભૂલી જાઓ, તમે કાપે જ છે સીધી વાત, જરાય લંબાવતા નથી. આવી વાત છે. છતાં પેલાને દુઃખ નથી લાગતું, સામાન્ય દુઃખ નથી લાગતું. હા, પરમ દ્રઢતા છે, ઘણી દ્રઢતા છે, એ ટકી ગયા છે, એ ટકી શકા છે, એ જ એની યોગ્યતા છે. એ તો પછી ઉદયની વાત છે, એમ નથી કે વગર જરૂરિયાતની વાત છે. ઘણી આકરી વાત છે તો પણ એમણે નિષ્ઠા ગુમાવી નથી, એ જ એમની યોગ્યતાને સાબિત કરે છે ખરેખર તો. શું અને તે સર્વ ઈશ્વર ઈચ્છા અધીન સોંપવા યોગ્ય છે, એ સોંપી દો, ઈશ્વરને સોંપી દો, ચિંતા તમે છોડો. હાલ એ બે વાત અમે ફરી ન લખીએ, એટલે કે અમારાથી માર્ગ પ્રમાશ પ્રકાશ પામે અને અમે કંઈક તમારી વ્યવહાર ચિંતાના ભાગીદાર થઈએ, એ બે વાત અમે ફરીને ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે. ત્યાં સુધી ભૂલી જજો, તમે તો સંભાળતા જ નહીં, અમે ન સંભાળીએ ત્યાં સુધી તમે હવે સંભાળશો ને. કેટલી સખત વાત લખી છે. ઓર્ડર આજ્ઞા કરી છે તો એ રહેવાતું નથી, ઉદય છે ને, અને એવી જરૂરિયાત છે તોય લખશે, તોય ઠપકારશે પાછા, એવી વાત છે. જો બને તો તમે અને ગોસળિયા કાંઈક અપૂર્વ વિચાર આવ્યા હોય તો લખશો, કોઈ બીજી તત્વમાં અપૂર્વ વિચારો આવ્યા હોય તો તમે લખશો. ઉપરની બંને વાત તો અમે ફરીને જ્યાં સુધી યાદ ન કરીએ તમે ભૂલી જજો, વિસ્મરણ કરજો, એ જ વિનંતી. 406 પૂરો થયો, 407મો પત્ર છે. મણિભાઈ ગાંધી બોટાદ છે, ભાવનગર છે, એ વખતે ભાવનગર પત્ર લખેલો છે. હેજી નહી લખવા,
પ્રકાશ પામે જે કરો મુદ્દો છે એ પણ કેમ એમણે
હા એ આગ્રહ કર્યો છે, એમણે આગ્રહ કર્યો છે જરા કે આપે તો માર્ગ પ્રકાશવો જોઈએ અત્યારે, તો એ એ પોતે એ વિષયની અંદર એવો વિચાર કર્યો છે કે જ્યાં સુધી કોઈ અસંગ દશામાં આવવું ન થાય ત્યાં સુધી માર્ગ પ્રકાશવો નથી, ગ્રસ્ત દશામાં રહીને માર્ગને પ્રકાશવો નથી, એવો એમણે એક વિચાર કર્યો છે પોતાને માટે. અને ગ્રસ્ત દશામાં જ્યાં સુધી રહેવું થાય ત્યાં સુધી અંતર શુદ્ધિનો ઘણો પ્રયત્ન કરી લેવો, ઓછા કાળમાં ઘણા કર્મ નિર્જરે એવા તીવ્ર પુરુષાર્થમાં રહેવું, એવી એક પોતે અંદર એક ગાંઠ મારી છે. અને એટલે બંને બંને એટલા મુમુક્ષુઓ સાથે પણ ઓછા સંપર્ક મારીએ છે, એ ઓછા સંપર્કમાં રહ્યા પછી પત્રોનો આટલો ખડકલો થયો છે, સંપર્ક વિધો તો શું થાત એ વિચારવા જોઈએ. એ કેટલાક તો ગુમાવ્યા હશે, 100 એ 100% તો મળે જ નહીં ક્યાંય, શું હા, એટલે એ પરિસ્થિતિમાં ચાલે છે પોતે, બહુ સમજીને ચાલે છે. યથા યોગ્ય પૂર્વક વિજ્ઞાપન, તમારું પત્ર એક આજે પહોંચ્યું છે અને તેમે વાંચ્યું છે. અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતા, આગલો જે પત્ર આવી ગયો એ પત્ર પહોંચી ગયો છે, એ પત્ર મળતા મણિભાઈને ખૂબ આનંદ થયો છે. અને તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિશે લખ્યું તે ક્ષોભ હાલ યોગ્ય છે, એમને લખ્યું કે તમારે હવે દીક્ષા અત્યારે લેવાનો કારણ નથી, એ વિચાર માંડી વાળો, અને એમણે એ વિચાર માંડી વાળ્યો છે કે યોગ્ય જ કર્યું છે તમે. નહીતર એવું બને છે કે દીક્ષા લેવાનો નિર્ણય ઘણી દ્રઢતા થાય પછી કરે છે, માનસિક દ્રઢતા થાય, અને પછી કોઈ દીક્ષા ન લેવા માટે વાત કરે તો પછી માણસ લગભગ પાછો નથી ફરી શકતો. આપણો ભાઈ દીક્ષા લઈ લીધી ને, આ ભાઈઓની સાથે 7-8 ભાઈઓ નાની ઉંમરના આવ્યા, એમાં એક ભાઈ આવ્યા હતા એમની જ ઉંમરના બધા હતા, આમાં આ બધા વારાફરતી દીક્ષા લેવાના તો વિચારમાં આવી ગયેલા, ઓછા હતા પ્રમાણે એ ભાઈ પાછા ન વળી શક્યા, દીક્ષા લેવા માટે અહીંથી નીકળ્યા ત્યારે મળવા આવ્યા હતા કે હું હવે દીક્ષા ધારણ કરવા માગુ છું અને એ નિમિત્તે મને નિવૃત્તિ રહીએ, નિવૃત્તિ રહીએ તો હું વિશેષ આત્મવિચાર કરી શકું એવી પણ મારી ભાવના છે, અને દીક્ષા લેવાની અમુક તારીખ પણ નક્કી થઈ ગઈ છે, એટલે છેલ્લે છેલ્લે મળવા આવ્યા, નક્કી જ કરેલું હતું. ઘણા લગભગ મોટા ભાગના જીવો પાછા નથી ભણી શકતા, કોઈ નસીબદાર પાછા વળે છે કે જેને વિશેષ અંતરાય અને વિશેષ બંધનમાંથી એ બચી જાય છે. એટલે યોગ્યતા કહેવાય, પહેલો જ પત્ર મળ્યો અને દીક્ષા જેવો નિર્ણય છોડી દીધો છે એમને, ને એમને નિષ્ઠા બેઠી છે, એમના વચન ઉપર નિષ્ઠા આવે છે એ દેખાય છે. આનંદ પણ વ્યક્ત કર્યો છે પોતે, આનંદ નિવેદન કર્યો છે એટલે પોતે ઉલ્લેખ કર્યો છે, નહીતર તો આપણને ખબર ન પડે. શું ક્રોધાદી અનેક પ્રકારના દોષો પરીક્ષીણ પામી ગયા છે, સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે. દીક્ષા તો ક્યારે લેવી જોઈએ કે એક તો સામાન્ય રીતે ઉપશમ આવ્યો હોય તો અનંતાનું મંદિર ગઈ હોય પછીની એ વાત છે, અને પછી પણ ક્યારે કે પોતાને એમ લાગે કે હવે મુનિ દશામાં સારી રીતે પોતે મોક્ષ માર્ગનો નિર્વાહ કરી શકશે, મોક્ષ માર્ગમાં વૃદ્ધિ આગળ વધી શકશે, એવી બધી આત્માથી આત્મામાં પ્રતીતિ આવે ત્યારે એ પગલું ભરે છે જ્ઞાની મોક્ષ માર્ગે ધર્માત્મા, ત્યારે સંસાર ત્યાગ દીક્ષા યોગ્ય છે. અથવા તો હવે એવું અંદરમાં ન હોય તો હવે બહારમાં નિમિત્ત લે છે, આ ઉપાદાનની વાત લીધી આટલી અંદરના ફેરફારો. અથવા તો કોઈ મહત્પુરુષના યોગે, સામે એવા કોઈ તીર્થંકર જેવા પુરુષ હોય તો એમ થાય કે ભલે અત્યારે એટલી યોગ્યતા નથી પણ આ પુરુષના આશ્રયે જતા આપણને વાંધો નહીં આવે, નિર્વાહ થઈ શકશે. એવા કોઈ મહાન આચાર્ય હોય, માર્ગના કોઈ એવા નેતા હોય મોક્ષ માર્ગના, એવા કોઈ મહત્પુરુષના યોગે, કુંદકુંદાચાર્ય જેવા, શું યથા પ્રસંગે તેમ કરવું યોગ્ય છે, એ યોગ્ય પ્રસંગે દીક્ષા લેવી યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી, એ નિષ્ફળ જાય છે. અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈને હવે શું થાય છે કે હું તો દીક્ષાધારી છું, હું તો સાધુ છું, આ નવી ભ્રાંતિ ઊભી કરી. સાધુ દશા પ્રગટિ નથી છતાં પોતાને દીક્ષા ગ્રહણ કરવાથી સાધુપણું વર્તે છે, હું સાધુ થયો છું, એવી એક નવી ભ્રાંતિ ગ્રહિત મિથ્યાતને ગ્રહણ કરે છે. બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂરો એવા કલ્યાણને ચૂકે છે, નવો પ્રતિબંધ ઊભો કર્યો, નવો અંતરાય નાખ્યો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવામાં. એક ધારી વાત છે, બીજી વાત હોય જ નહીં ને, પણ માર્ગ ચોખ્ખો છે જેના જ્ઞાનમાં, વસ્તુનું સ્વરૂપ ચોખ્ખું છે એનો માર્ગ ચોખ્ખો છે, બીજી વાત કેવી રીતે આવે. એ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે, એ માર્ગ પ્રાપ્ત કરવામાં ઘણો અંતરાય ઊભો થાય એવો જોગ ઉપાર્જન કરે છે. કોઈ મુમુક્ષુ શ્રીમદજીને તે વખતે સાંભળવા જાય, મળવા જાય કે એમને અનુસરે તો સમાજમાં એટલું કોઈ વાંધો ન લે, પણ સાધુ અનુસરે તો ધમાલ કરી મૂકે કે તમે અમારા સંપ્રદાયના સાધુ થઈને ગૃહસ્થીને સાંભળવા જાઓ છો, ગૃહસ્થીને અનુસરો છો, એને વંદન કરો છો, એને બહુમાન આપો છો, એની ભક્તિ કરો છો, આ શું કરો તમે, તોફાન થઈ જાય. આ લોકોને બહુ સહન કરવું પડ્યું છે, લલ્લુજીને એમને બહુ સહન કરવું પડ્યું છે. લોકોએ વરાવું બંધ કરી દીધેલું અમુક અમુક ગામમાં તો, કે નહીં તમે તો રાયચંદભાઈ વાળા, તમે તો રાયચંદભાઈ વાળા, શ્રીમદજીને રાયચંદભાઈ કહેતા, એમ આપણને કહે ભાઈ તમે સોનગઢ વાળા, તમે તો હોનગઢ વાળા, એમ એવું થયેલું. જેને દ્રઢતા હોય છે એ બધી પરિસ્થિતિ માટે તૈયાર હોય છે માનસિક રીતે, કે જે પરિસ્થિતિ થાય તે પરિસ્થિતિ. સત્યને અમારે કોઈ પણ ભોગે છોડવું નથી, સત્પુરુષને કોઈ પણ ભોગે છોડવા નથી, સત્યને કોઈ પણ ભોગે છોડવા નથી, બધી જ પરિસ્થિતિ અમને સંમત છે પણ સત્પુરુષને છોડવા અમને સંમત નથી, એવી રીતની તૈયારી હોય છે, એને વાંધો નથી આવતો. એમાંથી એ બોધ લેવો કે કોઈ પણ પરિસ્થિતિમાં સત્પુરુષને ગૌણ કરવા નહીં, ઉપેક્ષા કરવી નહીં, છોડવા નહીં, અને છોડતા હોય એની સાથે સંમત થવું નહીં, એ બધી વાત પોતાને આવી જાય છે. જોકે સુભાગભાઈને તો વ્યવહારની વાતમાં સંમત થતા નથી, દાખલો તો એ લેવા જેવો છે કે આટલો બધો સુભાગભાઈને પ્રેમ છે, વ્યવહારની વાત લખે છે તો કે ફરીને સ્મરણ કરશો નહીં અમારી પાસે, એ વાત ખોટું લાગે એ નથી જોતા, કારણ કે ખોટું લાગશે એમ કે એના હિતથી એ વાત કરે છે, એ પણ હિત બુદ્ધિ એ વાત કરે છે, દ્વેષ બુદ્ધિ એ કોઈ વાત નથી થતી, એમ સામો પણ સમજે છે કે આ હિત બુદ્ધિ એ વાત કરે છે, હોય જ નહીં, પ્રશ્ન જ નથી એ તો. શું કહે છે કે જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જીવ ઉપાર્જન કરે છે. કેમ કે પછી તો સમાજનો, સાધુ સમાજનો અને સંઘનો પ્રતિબંધ એને આવી પડશે, માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ, કેમકે પોતે પોતાની સાથે સંઘ થયો છે, જો સાધુ થઈ જાય તો પછી એનો સંઘ રહી શકશે નહીં. તમારી ઈચ્છા અત્રે સમાગમમાં આવવા વિશેની વિશેષ છે તે અમે જાણીએ છીએ, ફરીને પણ લખ્યું છે કે અમારે પ્રત્યક્ષ આપના સમાગમમાં આવવું છે, તથાપિ હાલ તે યોગની ઈચ્છા નિરોધ કરવા યોગ્ય છે, અત્યારે એ ઈચ્છા તમે અટકાવો, અર્થાત તેનો યોગ બનવો અશક્ય છે, અને એ ખુલાસો પ્રથમના પત્રમાં પણ લખ્યો છે તે તમે જાણી શક્યા હશો. પહેલાં લખ્યું છે છતાં એમને ભાવના છે એટલે એમણે ફરીને લખ્યું છે, ફરીને પાછો એ જ ઉત્તર આપ્યો છે. આ તરફ આવવા વિશેની ઈચ્છામાં તમારા વડીલાદી તરફથી જે નિરોધ છે તે નિરોધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઘરમાં બે મત છે, એક મત નથી જોયું, આવું બને છે. સત્પુરુષને અનુસરવા જતા કુટુંબની અંદર પણ એક વાક્યતા ન રહે શું, તો પણ જેને કિંમત આવી છે સત્પુરુષને એ સત્પુરુષને છોડી દેતા નથી. એવું જે થવું હોય તમને ન બેસે તો કાંઈ નહીં, પણ મને તો આ જ મારા હિતનું કારણ લાગે છે. એનું કારણ છે કે આ માર્ગ તો ક્લેશ નિવૃત્તિનો છે, ક્લેશ પ્રવૃત્તિનો માર્ગ સંસારનો છે, અને મોક્ષનો તો ક્લેશ નિવૃત્તિનો માર્ગ છે. તો બધા રસ્તા ક્લેશથી નિવૃત્ત થાય જ પડે ને, એ તો સીધી વાત છે. ધ્યેય તો એક જ છે ને, તો એ ધ્યેયને પહોંચી વળવા માટેનો જ પ્રયત્ન કરે, બીજું ન કરે કાંઈ. એમ કેની ઉપર ઈચ્છા જઈ થવાની ઈચ્છા કરવી યોગ્ય નથી. તમે હમણાં આ આ સ્થિતિએ હમણાં એ કાંઈ પગલું ભરો નહીં, અમને પણ અહીંયા અવકાશ નથી, તમે પણ હમણાં પત્રથી પરિચયમાં રહો, પ્રત્યક્ષનો યોગ અત્યારે શક્ય નથી. અમારું તે પ્રદેશની તો આમને ખબર હશે કોણ કોણ કેવી રીતે હતું, ખબર નહીં, મેં ચર્ચા થઈ છે, મામાને મળ્યાલા. હું ઘરમાં એમ કે લખે છે કે વડીલાદીને નો નિરોધ છે, તો કોનો નિરોધ છે કંઈ નથી ખબર. ઉંમરમાં ફેર હશે તમારે, ઘણો ફેર હશે. કેટલી ઉંમરે મળ્યા હતા તમારે, કેટલી ઉંમરે મણિભાઈને મળ્યા હતા? ત્યારે જોઈ લે તમારી 8-10 વર્ષ ત્યારે તો ત્યારે તો વાતચીત નો એમના મામા થાય સગા, પણ નાની ઉંમરે જોયેલા. એ સમય તમે કનુભાઈ નહીં જોયેલા, તમે 8-10 વર્ષના હતા. ગુરુદેવને પણ મણિભાઈ મળ્યા છે અને શ્રીમદજીને પણ મળ્યા છે. રાજચંદ્ર ગાંધીનું કુટુંબ આખું ગુરુદેવ પ્રત્યે વળી ગયેલું, પણ શ્રીમદ વખતે બે મત છે જોયું જોયું. શ્રીમદજી વખતે એમના વડીલો છે એ સંમત નથી થયા મણિભાઈ સાથે. ગુરુદેવ તો પાછા બોટાદ સંઘાડાના હતા ને, બોટાદ સંપ્રદાયમાં દીક્ષા લીધેલી, બોટાદવાળાને તો બધાને ખૂબ જ પ્રેમ. પછી સંસારમાં સંપ્રદાય છોડ્યા પછી બહુ દ્રઢતા એ સાથે રહી શક્યા. કાચા પોચા હતા એ, એક વખત છૂટા પડી ગયા, વળી પાછા પુણ્ય યોગે ઘણા આવતા થયા, કેટલાક ન આવ્યા કેટલાક આવ્યા. હા એ લોકો આવી ગયા, હા એ એ બે કુટુંબ મુખ્ય છે. અમારું તે પ્રદેશથી લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમ જોગ થવા જોગ હશે તો થઈ શકશે. ધાર્યું નથી કહેતા, કેમ કે કોઈ વખત તો પોતે કોઈને જણાવ્યા વિના પણ પસાર થઈ જતા હતા. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે. મતાગ્રહમાં અત્યારે પડવું નહીં, એટલે આ સંપ્રદાયના ખંડન ખંડનમાં જવાનું અત્યારે તમારું કામ નથી. આમાં તો શું છે, મુમુક્ષુએ કઈ ચર્ચા કરવા યોગ્ય છે, કેટલીક ચર્ચા નથી કરવા યોગ્ય, એ પણ ઘણાને ખબર નથી હોતી. ગમે તે મુમુક્ષુ ગમે તે વાત ઉપર પોતાનો સુપ્રીમ કોર્ટની જેમ જજમેન્ટ આપી દે, આ તો આમ હોવું જોઈએ, ના તો આમ હોવું જોઈએ, ના તો આમ થાય, ના તો તેમ થાય. છ ના અડધ ની ખબર ન હોય એને, આ વિષયમાં તો છ ના અડધા ત્રણ થાય ને એટલી ખબર ન પડતી હોય. આ તો આમ જ થવું જોઈએ, આ તો આમ ન થવું જોઈએ. કારણ વગર અનર્થ દંડ છે એ બધો. શું પોતાને કાંઈ ભાન નથી હોતી, ખબર નથી હોતી, અને ગમે તે વિષય ઉપર પોતે જે ચર્ચાને યોગ્ય નથી, જે વાત પોતે કરવા યોગ્ય નથી એવી વાત ઉપર પોતે ચાલ્યા જાય છે. શ્રીમદજી બહુ કાળજી રાખીને કહ્યું છે, જરાક કોઈ આગા પાછા જાય એના અધિકારની બહાર, તમારે આ વાત જ કરવી નહીં, આ વાત તમે ભૂલી જાઓ. હજી બીજું ઘણું એ પહેલાં ઘણું સમજવાનું છે, સમજો પછી એ વાત, અત્યારે નહીં. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, અને હાલ તો ગૃહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ ન હોય, કોઈ ભોગે ન હોય, કોઈ કિંમતે ન હોય. હા, એ બાબતની અંદર તો એમ જ હોય ને હંમેશા. એ બીજો વિષય છે, એ બીજો વિષય છે, એ જેમની વિશિષ્ટતા છે, એ જેમની વિશિષ્ટતા. એમ તો પૂજી બેનશ્રીને જુઓ, ઉતાવળે બોલતા કોઈ દી સાંભળ્યા છે? પણ આ મોટો પ્રસંગ ઊભો થયો પ્રતિષ્ઠાનો, આખા દિગંબર સમાજમાં ખભરાટ થઈ ગયો, એ લોકો તો ધમકી દીધી છે, હેરાન થઈ જશું. અને એ પગલું ભર્યું, વોરંટ પણ એમના ઉપરનું નીકળ્યું ત્યાં સુધી. કેટલા મક્કમ, મારી જીભેથી હું ના નહીં કહું, એને એટલું જ માગ્યું શ્રેયસ પ્રસાદજીએ. હિન્દુસ્તાનના નવ માણસો મોટા મોટા આવ્યા હતા, તમે એટલું કહી દો કે આ બંધ કરો. 135માંથી 134 પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરો, આ એકની નહીં. તમને શું ફરક પડે છે, 1% નથી આવતો. 135 બિરાજમાન કરો છો, એમાંથી 134 થાય તો ફેર હું પડવાનો હતો? હું મારી જીભથી નહીં, શાંતિથી મૃદુપણે, પણ મક્કમતા માપી ન શકે સામો માણસ, માપી ન શકે. પણ મક્કમતા એટલે એમાં બીજાનું કામ નહીં કાંઈ. પોણી કલાક કલાક માથાફૂટ કરી, બીજી વાત ને શાંતિથી, પણ મક્કમ એક જ જવાબ, બીજો કોઈ જવાબ નહીં. એ બધા અનુભવ કરવા જેવા પ્રસંગો હતા, પ્રસંગે ખબર પડે, શું ત્યાં સુધી ન ખબર પડે માણસને. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, અને હાલ તો ગૃહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. જો બે બાજુથી સામે સામે વાત કરે છે, દીક્ષા ન લ્યો, ગૃહસ્થ ધર્મને અનુસરો. ગૃહસ્થ ધર્મને અનુસરો તો પણ આરંભ પરિગ્રહને સેવવો નહીં, ગ્રસ્ત રહેવું ને આરંભ પરિગ્રહને સેવવો નહીં. બે બાજુ સામી સામી લે છે, અને તે પોતાના હિતનું કારણ જાણીને. એમાં શું છે કે ગ્રસ્ત ધર્મની અંદર પછી એ લાઈન પકડાઈ જાય છે કે એને લિમિટ જ નથી અભિપ્રાયમાં, કેટલું જોઈએ એની કોઈ લિમિટ નથી. શું મેં તો એને પહેલા જ વિચાર કર્યો કે આપણી જરૂરિયાત સંક્ષેપવી છે, અને સંક્ષેપ જરૂરની જરૂરિયાતમાં મુખ્યપણે આત્મહિત કરવું છે. આરંભ પરિગ્રહની પાછળ દોટ મૂકીને આ આયુષ્યને, મનુષ્યના કિંમતી આયુષ્યને વેડફી નાખવું નથી. એટલો વિવેક મુમુક્ષુને અવશ્ય હોવો જોઈએ. તો દુનિયા આખી દોડ મૂકી છે આરંભ પરિગ્રહ પાછળ, તો આખી દુનિયાએ દોડ મૂકી જ છે. હવે આ વાત સાંભળીને તે શું ફેરફાર કર્યો કે તારે તો લિમિટમાં આવી જવું જોઈએ, એકદમ લિમિટમાં આવી જવું જોઈએ, કે મુખ્ય તો આત્મહિત કરવું છે. એ આત્મહિત કરતા જરૂરિયાત અનુસાર જે કાંઈ આજીવિકા આદિનું જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે તે કરી લેવી છે, પણ મુખ્ય કામ તો આત્મહિતનું કરવું છે. એટલો ફેરફાર એને ધ્યેયને અનુસરીને કરી નાખવો જોઈએ પ્રવૃત્તિની અંદર. આ પરમાર્થ વારંવાર વિચારી સદગ્રંથોનું વાંચન, સદગ્રંથોનું શ્રવણ અને મનન આદિ કરવા યોગ્ય છે એ જ વિનંતી. એમ કહીને એમને એમ કહ્યું કે તમે અત્યારે દીક્ષા અંગીકાર ન કરો અને તમે ગ્રસ્થ માર્યો, ગ્રસ્થ મારીને પણ આરંભ સમારંભ કે આરંભ પરિગ્રહ વધારવો એ વાત નથી, એ તો સંક્ષેપ જ રાખવો એનો. મુખ્યપણે પોતાના હિતબુદ્ધિને લક્ષ્યમાં રાખીને સત્શાસ્ત્રોનું વાંચન શ્રવણ મનન કરવા જેવું છે. પ્રત્યક્ષ યોગ નથી, એટલે જો કેટલીક યોગ્યતા તૈયાર થાય તો પ્રત્યક્ષ યોગે કોઈ અપૂર્વ લાભ થવાનું પણ કારણ બની જાય છે. એટલે જ્યાં સુધી યોગ નથી ત્યાં સુધી સદગ્રંથોનું વાંચન શ્રવણ મનન છે એ કરવું, અને પ્રત્યક્ષ સમાગમની ભાવનામાં રહેવું એ વાત પણ સાથે સાથે હોય છે. એ 407 નંબરનો પત્ર છે. એમાં શું છે કે અનેકવિધ યોગ્યતાવાળા પાત્રો શ્રીમદજીના સમાગમમાં આવ્યા છે. ભિન્ન ભિન્ન યોગ્યતાવાળાને ભિન્ન ભિન્ન પ્રકારે જે માર્ગદર્શન આપે છે એમાંથી પોતાને શું લાગવું પડે છે, પોતાને યોગ્ય શું વાત છે એ વાત ગ્રહણ કરવા યોગ્ય છે. સ્વાધ્યાયનો જે પ્રયોજન છે એ આટલું છે કે કોઈને કોઈ વાત લાગુ પડે, કોઈને કોઈ વાત લાગુ પડે. જેને પોતાનું આત્મલક્ષ છે એને પોતાને કઈ વાત લાગુ પડે છે, ક્યાં લાગુ પડે છે એ વાત વિચારી લેવાની હોય છે. છતાં કોઈ વાત એવી હોય, માનો કે આપણે દીક્ષા લેવાનો વિચાર જ ન કર્યો હોય તો અમુક મુદ્દા ના લાગુ પડતા હોય, પણ છતાં કેટલીક બીજી વાત લાગુ પડતી હોય. તો જેટલી લાગુ પડે જે રીતે પોતાને લાગુ પડે, જેને પોતાનું લક્ષ છે આત્મલક્ષ છે, આત્મલક્ષે સ્વાધ્યાય જેને કરવો છે એને એ વાતને વિચારવાનો બહુ સારો વિષય છે. જે શ્રીમદજીના પત્રોમાંથી જે મુખ્ય મુદ્દો ઉપસાવવા જેવો છે એ આ છે કે સામાન્ય રીતે કોઈ સત્પુરુષ ગુરુદેવ જેવા મહાપુરુષ હોય તો એ સમષ્ટિગત ઉપદેશ આપે છે. જ્યાં સમષ્ટિગત ઉપદેશ આપે છે ત્યાં વ્યક્તિગત ઉપદેશનો પ્રકાર નથી હોતો, અને સમષ્ટિગત ઉપદેશમાંથી એવા મહાપુરુષને વ્યક્તિગત રીતે એના અંગત અંતેવાસી તરીકે સમાગમમાં જનાર કોક જ જીવ હોય છે. એવી પરિસ્થિતિ અહીંયા જે કોકની હોય છે એવી પરિસ્થિતિ અહીંયા મુમુક્ષુઓને બહુ સુલભતાથી મળી છે. જે તે મુમુક્ષુઓ પરિચયમાં આવ્યા છે એમને એ એક વિશેષતા છે. દાખલા તરીકે આપણે કોઈને કહીએ, પૂછીએ, કોઈ મુમુક્ષુને પૂછીએ, પોતાની જાતને પૂછીએ કે આપણે કદિવસે ગુરુદેવના અંતેવાસી તરીકે એમના અંગત પરિચયમાં ગયા છે અને એમની અંતરંગ પરિણતિનો પરિચય કરવાનો કોઈ પ્રયત્ન કર્યો છે, અને પોતાના દોષ આદિ નિવેદન કરવાનો કોઈ પ્રયત્ન કર્યો છે કે મારામાં આટલા દોષ છે અને આ મારે કોઈ પણ હિસાબે ટાળવા જ છે, મારે શુદ્ધિ જોઈએ, મારે આત્મશુદ્ધિ સિવાય બીજું ન ખપે, ગયો છે કોઈ અંતેવાસી થઈને? એવું જ્યારે બને છે ત્યારે ખરેખર એને પરમ સત્સંગ મળ્યો કહેવાય. આમાં કેટલાક સત્સંગના પાત્રો છે, કેટલાક પરમ સત્સંગના પાત્રો છે, એ વિષય આમાંથી ઉપસીને બહાર આવે છે. અને એમાંથી જે પરમાર્થ નીકળે છે એ ગ્રહણ કરી લેવા જેવો છે મુમુક્ષુજીએ. જે શાસ્ત્રમાંથી ચીજ ન મળે એ આમાંથી આ જગ્યા આ રીતે મળે છે. શાસ્ત્રમાં સિદ્ધાંતો આવે, આ તો એક હકીકત બની છે એ વાત આવે છે સામે. અને મુમુક્ષુને માટે તો મુમુક્ષુની ભૂમિકાનો આ કથાનો યોગ ચાલે છે કે ભાઈ શ્રીમદજીના જીવનમાં કોણ કોણ આવ્યા. શ્રીમદજીની મુખ્ય કથા છે, કથાના એક શ્રીમદજી છે, પછી કયા કયા પાત્રો આવ્યા, કેવી કેવી યોગ્યતા વાળા આવ્યા, એની સાથે કેવી કેવી રીતે વ્યક્તિગત એમણે માર્ગદર્શન આપ્યું અને એમને ઉન્માર્ગે જતા બચાવ્યા, સન્માર્ગે ચડાવવા માટેની એમને પ્રવૃત્તિ થઈ, એ વાત શાસ્ત્રમાંથી ગોતવા જ આવતા ન મળે તમને. એવી એક બહુ બહુમૂલ્ય વાત ગ્રંથમાંથી નીકળે છે સ્વાધ્યાય કરવા માટે, એ ધ્યાનમાં લેવા જેવો વિષય છે.